તારીખ 19/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 143 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 48
કયા પ્રકારે જો પર્યાય દ્રવ થી એટલે ધ્રુવ દ્રવ્યનું છે વસ્તુનો જે ત્રિકાળી સ્વભાવ એને પણ દ્રવ કહેવાય છે અને આખા પદાર્થને પણ દ્રવ કહેવાય છે. દ્રવ એક જ શબ્દના પ્રકરણ વશ અર્થ બે પ્રકારે છે. એક પદાર્થને દ્રવ કહેવામાં આવે છે કે જીવ દ્રવ, ઉદગળ દ્રવ, આકાશ દ્રવ, એવી રીતે ત્યાં જે દ્રવ્યને વસ્તુ આખી વસ્તુ પણ એ દ્રવ્યને કહ્યું છે ત્યાં એ દ્રવ્યમાં દ્રવ્યગુણ પર્યાય બધું આવી ગયું.
બરાબર,
એટલે ત્યાં પર્યાય સહિત દ્રવ્ય છે, ત્યાં પર્યાય રહિત દ્રવ્યની વાત નથી. અથવા દ્રવ્યનો અર્થ આખો પદાર્થ, દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ આખો પદાર્થને ત્યાં દ્રવ્ય કહે છે. અને દ્રવ્યને સ્વભાવને પણ દ્રવ્ય કહેવામાં આવે છે, જે આત્માના અનંત ગુણો છે અથવા વસ્તુના છે દ્રવ્યોમાં જે એની મૂળભૂત શક્તિઓ છે તે શક્તિઓના એક રૂપ અનાદિ અનંત સામાન્ય સ્વરૂપને દ્રવ્ય સામાન્ય એટલે દ્રવ્ય કહેવામાં આવે છે. એને દ્રવ્ય સામાન્ય એમ કહે છે. બહુ સ્પષ્ટતાથી કહે તો એને દ્રવ્ય સામાન્ય કહે છે. ગુણ ભેદ અને પર્યાય ભેદને દ્રવ્ય વિશેષ કહેવામાં આવે છે. દ્રવ્યની પ્રધાનતાથી વ્યાખ્યા કરીએ તો ત્રિકાળી શક્તિઓને દ્રવ્ય સામાન્ય કહે છે અને ગુણ ભેદ પર્યાય ભેદને દ્રવ્ય વિશેષ કહેવામાં આવે છે. પંચાધ્યાયી ગ્રંથ છે ને, એનો પૂર્વ ભાગ અને ઉત્તરાર્ધ, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવા બે ભાગ છે ને, તો એકને દ્રવ્ય સામાન્ય અધિકાર અને એકને દ્રવ્ય વિશેષ અધિકાર એવા નામ આપ્યા છે. બે ભાગ છે, એમાં એક ભાગને દ્રવ્ય સામાન્ય અધિકાર અને એક ભાગને દ્રવ્ય વિશેષ અધિકાર એમ બે વિભાગમાં એ ગ્રંથ વહેંચાયેલું છે. પછી દ્રવ્ય સામાન્યની તો એવી પણ વિવિક્ષા છે કે છ દ્રવ્યોને દ્રવ્ય સામાન્ય કહેવાય, કેમ કે બધા દ્રવ્યો છે તેથી દ્રવ્ય સામાન્ય. ત્યાં દ્રવ્ય સામાન્યનો અર્થ ફરી જાય છે.
બરાબર,
પણ એક જ દ્રવ્યમાં દ્રવ્ય સામાન્ય કહેવું હોય, જીવમાં જીવ સામાન્ય કહેવું હોય, તો અનાદિ અનંત સામાન્ય સ્વરૂપે જે રહે છે, સામાન્ય એટલે કોમન, એકરૂપ સ્વરૂપે, ધ્રુવ સ્વરૂપે, પારિણામિક ભાવ સ્વરૂપે જે રહે છે એને દ્રવ્ય સામાન્ય અથવા દ્રવ્ય સ્વભાવ અથવા દ્રવ્ય એમ કહેવામાં આવે છે. બહુ ટૂંકું કહેતો એને દ્રવ્ય કહે છે. અહીંયા દ્રવ્ય એટલે એ દ્રવ્ય સામાન્યની વાત છે કે પર્યાય છે એ દ્રવ્યથી એટલે ધ્રુવથી એટલે દ્રવ્ય સ્વભાવથી ભિન્ન છે કે અભિન્ન છે અને કઈ રીતે એ પ્રશ્ન ઉઠાવ્યો છે. એનો ઉત્તર કે ધ્રુવ દ્રવ્ય છે તે પર્યાયથી ભિન્ન છે, દ્રવ્ય છે તે પર્યાયથી ભિન્ન છે એમ ઉત્તર આવ્યો છે. અહીંયા દ્રવ્ય એટલે અહીંયા ધ્રુવ દ્રવ્ય લીધું.
બરાબર,
અહીંયા પ્રમાણનો વિષય જે દ્રવ્યગુણ પર્યાય વાળું દ્રવ્ય છે એ પર્યાયથી ભિન્ન છે એમ કહેવા માંગતા નથી. એવું દ્રવ્ય બીજા દ્રવ્યથી જરૂર ભિન્ન છે. જે પ્રમાણનો વિષય દ્રવ્ય છે, દ્રવ્યગુણ પર્યાયમય, એવું દ્રવ્ય બીજા દ્રવ્યથી જરૂર ભિન્ન છે. બીજા દ્રવ્યથી ભિન્ન છે ત્યારે બીજા દ્રવ્યના દ્રવ્યગુણ પર્યાયથી પણ ભિન્ન છે. બીજાના બીજા દ્રવ્યથી ભિન્ન છે, બીજા દ્રવ્યના ગુણોથી ભિન્ન છે અને બીજા દ્રવ્યના પર્યાયોથી પણ એ ભિન્ન છે. અને ત્યારે તે પોતાની પર્યાયોથી અભિન્ન છે એમ લેવામાં આવે છે. પણ એ તો પરદ્રવ્યથી ભિન્ન અભિન્નની વિવિક્ષા ચાલતી હોય ત્યારે એમ બતાવવામાં આવે છે. પણ હવે એક જ દ્રવ્યમાં દ્રવ્ય પર્યાય વચ્ચે શું સંબંધ છે? ભિન્નતા અભિન્નતા અપેક્ષાએ કે ધ્રુવ જે દ્રવ્ય છે અથવા ત્રિકાળી જે શક્તિ છે તે પર્યાયથી ભિન્ન છે. કેમ કે પર્યાય છે તે વ્યક્તિ છે, વ્યક્તિ અને શક્તિ પરસ્પર એકબીજા સ્વરૂપે નથી, એકબીજા સ્વરૂપે નહીં હોવાથી એકબીજાથી ભિન્ન છે. શક્તિ તે વ્યક્તિ નથી ને વ્યક્તિ તે શક્તિ નથી, અથવા ગુણ છે તે પર્યાય નથી ને પર્યાય છે તે ગુણ નથી. દ્રવ્ય છે તે પર્યાયથી ભિન્ન છે કેમ કે કારણ આપ્યું છે, કેમ કે ધ્રુવ છે તેમાં પર્યાય નથી ને પર્યાયમાં ધ્રુવ આવતું નથી. ધ્રુવ છે જે ત્રિકાળી ધ્રુવ સ્વરૂપે છે તેમાં પર્યાય નથી, કેમ કે પર્યાય તો ઉત્પાદ વિય રૂપ છે, એ ક્યારે ધ્રુવ હતી નથી. ધ્રુવ સ્વભાવ કાયમ એક સરખો સદ્રશ રહે છે, સદ્રશ એટલે એક સરખો તેવો ને તેવો રહે છે. ધ્રુવ સ્વભાવ કાયમ સદ્રશ રહે છે, પર્યાય કાયમ વિસદ્રશ રહે છે, બંનેનો ઊંટો સૂટો સ્વભાવ છે. ધ્રુવ છે એ કાયમ ટકેલું રહે છે, પર્યાય સમયમાં છે, એમ બંનેના સ્વભાવો તદ્દન એકબીજાથી પરસ્પર વિરુદ્ધ છે. આમ છે છતાં એક પદાર્થની અપેક્ષાએ બંને પ્રમાણના વિષયરૂપ એક પદાર્થની અપેક્ષાએ તે બંને એ તે એક જ પદાર્થની સત્તામાં રહેલા એક જ પદાર્થના બે અંગ છે, અવયવ છે. અને એમ એમ એક પદાર્થમાં સાથે રહેવામાં જરા પણ વિરોધ નથી, એમાં જરા પણ વિરોધ નથી.
એક સત્તામાં રહેલા
એટલે અમૃતચંદ્ર આચાર્ય દેવે એ વ્યાખ્યા કરે છે કે પરસ્પર વિરુદ્ધતા વાળી બે શક્તિઓનું એક સાથે રહેવું એવું અનેકાંતાત્મક દ્રવ્યમાં કાંઈ પણ એમાં વિરોધ આવતો નથી, કોઈ વાંધો આવતો નથી. પણ એ રીતે વસ્તુનું સ્વરૂપ છે તેને સ્યાદવાદ એ રીતે પ્રકાશે છે, પ્રસિદ્ધ કરે છે, પ્રદર્શિત કરે છે, એમાં કઈ વાંધો નથી. એમ કેમ બને કે એમ બને એમાં નથી કે બંને અવયવો સરખા જ હોવા જોઈએ એક પદાર્થ ને વિશે, એવું કઈ નથી. શરીર છે તો શરીરના બધા અવયવો સરખા નથી, નાક લાંબુ છે તો એ રીતે કાન ગોળ છે, આંખ છે પાંદડા જેવા આકારે છે, એમ જુદા જુદા આકારે એના સ્વરૂપે રહેવું એમાં કઈ વિરોધ નથી, એમાં કોઈ તકલીફ નથી. અથવા એમ હોવા યોગ્ય છે, એમ હોઈ શકવા હોઈ શકે છે, એમાં કઈ વાંધો નથી. જ્યાં ધ્રુવ છે ત્યાં પર્યાય છે એ આખા દ્રવ્યમાં પ્રમાણના વિષયમાં જોવામાં આવે છે. પ્રશ્ન થયો હતો ચિમનભાઈ ચિમલા ઠાકર છે, પ્રશ્ન બનાવ્યા હતા 2032 પર્યુષણમાં વાંચનમાં એ પ્રશ્ન છે. ઘરે એકલા બેઠા હતા કે આ ધ્રુવમાંથી પર્યાય નીકળે છે એમ કહીએ છીએ આપણે, દ્રવ્યમાંથી પર્યાય નીકળે છે, ધ્રુવમાંથી નહીં પણ દ્રવ્યમાંથી પર્યાય નીકળે છે. ધ્રુવ એક રૂપે રહે છે, ધ્રુવ એક રૂપે રહે તો એમાંથી પર્યાય નીકળે ત્યારે એનું એકરૂપતા પણ ક્યાં રહ્યું? કેમ કે પર્યાય નીકળે છે એ જ એનું ગેરૂપણું થઈ ગયું, કેમ કે પર્યાય સમય સમયની છે. એ નિશ્ચયનો વિષય એને તો નહીંથી પકડ્યો, અભ્યાસ છે ને શાસ્ત્રનો, અભ્યાસ છે શાસ્ત્રનો. જે નિશ્ચયનો વિષય ધ્રુવ છે, એને વ્યવહારનો વિષય જે અધ્રુવ છે પર્યાય. નિશ્ચયનો વિષય અને વ્યવહારનો વિષય એમાં મેળ કેવી રીતે ખાય છે કે દ્રવની પર્યાય છે એમ કેમ મેળ ખાય છે? પર્યાય દ્રવની કેવી રીતે હોય શકે? તમે જયારે દ્રવની પર્યાય એમ ગણો છો ત્યારે તો પ્રમાણનો વિષય થઈ જાય છે જ્ઞાનમાં,
બરોબર.
ત્યારે નિશ્ચયના વિષય ને પર્યાયનો વ્યવહારનો વિષય રૂપ પર્યાય છે એ વાત ક્યાં રહી? જયારે તમે નયથી વાત કરતા હો ત્યારે તે નયનું પ્રયોજન કેટલું છે, વિષય મર્યાદિત કેટલો છે, એટલો જ વિષય વિચારવો જોઈએ. એક નયની વાત કરો ને બેસે એમાં બીજા નયની કરો તો ઘર નહીં બેસે. એટલે આ જે પ્રશ્ન છે એમાં ગોટાળો આ છે. વાત તો એ ઠીક લાગે છે. પ્રમાણ જયારે છે ત્યારે તો દ્રવ પર્યાય નું જોડકું તે પ્રમાણ છે. 320 ને ખમ આવ્યો કે દ્રવ પર્યાય નું જોડકું તે પ્રમાણ છે. એટલે પર્યાય દ્રવ ને પર્યાય છે એમ જયારે જોવામાં આવે છે ત્યારે આખું દ્રવ જ્ઞાનમાં આવે છે. ધ્રુવ સ્વભાવ ને નિશ્ચય દ્વારા જોવામાં આવે છે ત્યારે એકલો ધ્રુવ સ્વભાવ જોવામાં આવે છે, અને એકલો ધ્રુવ સ્વભાવ જોવામાં આવે છે ત્યારે તેમાં પર્યાય નથી એમ જોવામાં આવે છે. અહીંયા જે કારણ લીધું ને,
બરોબર,
કેમ ધ્રુવ થી પર્યાય ભિન્ન છે? ધ્રુવ છે તેમાં પર્યાય નથી. જ્યારે જે જ્ઞાન એકલા ધ્રુવને વિષય કરે છે એ નિશ્ચયનું છે, ત્યારે તે જ્ઞાન જોવે છે કે આ એકલું ધ્રુવ છે, કાયમ ધ્રુવ છે, સદાય ધ્રુવ છે, અનાદિ અનંત ધ્રુવ છે, સામાન્ય શક્તિનું સ્વરૂપ છે, એ શક્તિ રૂપે જ કાયમ રહે છે અને એમાં વ્યક્તિ નથી, શક્તિમાં વ્યક્તિ નથી,
બરોબર,
શક્તિ શક્તિ રૂપે જ છે, તેમાં પર્યાય નથી. અને જે પર્યાય પ્રગટ થાય છે સમયે સમયે જે પ્રગટ થાય છે એમાં ધ્રુવ નથી, કેમ કે એ પોતે જ ક્ષણિક છે, સમય માત્રમાં એ નાશ થાય છે. જો ધ્રુવ એમાં હોય તો એનો નાશ થઈ શકે નહીં, અથવા તો એનો નાશ થાય તો ધ્રુવનો નાશ થાય તો એને ધ્રુવ કહેવાય નહીં. જો ધ્રુવનો નાશ થાય તો એને ધ્રુવ કહેવાનો પ્રશ્ન રહેતો નથી. ધ્રુવનો અર્થ જ કાયમ રહેવું તે છે. એટલે એ બંનેની ભિન્નતા એટલા માટે છે, અંદરો અંદર એક પદાર્થની અંદરમાં લઈએ તો દ્રવ અને પર્યાયમાં ભિન્નતા છે. એટલે એટલે ધ્રુવ પર્યાય ને સ્પર્શતો નથી. આમાં થોડું અધ્યાત્મ છે કે કોઈ જીવ અંતર્મુખ જ્ઞાનમાં પોતાના ધ્રુવ સ્વભાવને અવલંબે છે. ધ્રુવ છે એ અંતરતત્વ સ્વરૂપ છે, અને અંતરતત્વ છે એ જ્યારે અંતર્મુખ જ્ઞાન દ્વારા અવલંબનમાં આવે છે ત્યારે એમ જોવે છે કે આ ધ્રુવ સ્વરૂપ છે એને પર્યાય સ્પર્શતી નથી, પર્યાય પર્યાયમાં ઉત્પાદ થાય છે, પર્યાય રૂપે જ વિલીન થાય છે, એને અને બંનેને એકબીજાની સ્પર્શના નથી.
બરાબર,
ધ્રુવ પર્યાય ને સ્પર્શતો નથી એટલે હું ધ્રુવ છું એમ લેવું છે. અધ્યાત્મ કેમ આવે છે કે હું ધ્રુવ છું એમ ધ્રુવ નો આધાર લેનાર જે જ્ઞાન છે, જ્ઞાન એને વિષય કરે છે, એમાં શું છે કે હું ધ્રુવ છું એમ જયારે જોવે છે ત્યારે એ ધ્રુવ છે પર્યાય ને સ્પર્શતો નથી એમ જોવામાં આવે છે. ધ્રુવ ધ્રુવ પણ રહે છે અને પર્યાયમાં જે કાંઈ થાય છે એ પર્યાયની અસર ધ્રુવને પહોંચતી નથી એમ જોઈને ધ્રુવ પર્યાયને સ્પર્શતો નથી, પર્યાય ધ્રુવને સ્પર્શતી નથી. એટલે એકબીજાને ન સ્પર્શે તો પરસ્પર જ હોય ને, એક સ્પર્શે ને બીજો ન સ્પર્શે એમ કેમ બને? એમ કહે કે પર્યાય તો ધ્રુવને બરાબર અવલંબે છે માટે એને સ્પર્શે છે. તો પર્યાય ધ્રુવને સ્પર્શે અને ધ્રુવ પર્યાયને ન સ્પર્શે એમ કેમ બને? તો એ તો એમ તો બની શકે નહીં, બંને એકબીજાને સ્પર્શતા નથી. એટલે ધ્રુવ પર્યાયને સ્પર્શતો નથી, પરંતુ પરથી ભિન્ન પાડવા માટે એમ કહેવાય કે દ્રવની પર્યાય છે. એ દ્રવની પર્યાય છે એમ જ્યારે કહેવાય ત્યારે આત્મદ્રવ જ્ઞાનમાં આવે છે, ત્યારે માત્ર દ્રવ સામાન્યનો વિષય નથી. દ્રવ સામાન્યનો એક ત્રીજો અર્થ એવો છે.
દ્રવગુણ પર્યાય પણ દ્રવ કાયમ રહે છે, દ્રવગુણ પર્યાય પણ દ્રવ કાયમ રહે છે એ અપેક્ષા એ પણ એનું કાયમ હોવા પણ જોઈને એને ધ્રુવ કહેવામાં આવે છે. એ પ્રમાણનું ધ્રુવ છે, આ નિશ્ચયનું ધ્રુવ છે, ઓલું પ્રમાણનું ધ્રુવ છે આમ છે. અને ત્યારે એમ કહેવાય દ્રવને પર્યાય છે. ત્યારે દ્રવ પર્યાયની ભિન્નતાનો વિષય અહીંયા એજન્ડા ઉપર નથી. ત્યારે પર પદાર્થથી આ પદાર્થ જુદો છે એમ કહેવા ધારે છે ત્યાં, એમ બતાવવું છે ત્યાં, એમ એ વાતને ત્યાં ઉકસાવવી છે, મુખ્ય કરવી છે. એટલે એમ કહે છે કે પરથી ભિન્ન પાડવા માટે બહુ સ્પષ્ટ વાત છે. શાસ્ત્રમાં એ કથન આવે છે કે દ્રવની પર્યાય છે, પણ એ દ્રવની પર્યાય છે એમ કહેવા જ્યારે કહે છે ત્યારે બીજા પદાર્થથી આ પદાર્થને દ્રવગુણ પર્યાયવાળા પદાર્થને ભિન્ન જણાવવો છે, બે પદાર્થની ભિન્નતાનું જ્ઞાન કરાવવું હોય ત્યારે દ્રવ પર્યાય એકબીજા સાથે જોડાયેલા છે, એક સત્તામાં છે, એક પદાર્થના અવયવ છે માટે એક છે એમ કહેવામાં આવે છે, અથવા દ્રવની પર્યાય છે એમ કહેવામાં આવે છે. જેમ કે આ જીવની અત્યારે મનુષ્ય પર્યાય છે, એ જીવની પર્યાય છે એમ કહેવામાં આવે છે. ભલે શુદ્ધ પર્યાય નથી, અશુદ્ધ પર્યાય છે જીવની, મનુષ્યની યોગ્યતા એ જીવની અશુદ્ધ પર્યાય છે, પણ છે જીવની પર્યાય. પણ એ જીવની આ જીવની પર્યાય છે અને બીજા જીવની પર્યાય નથી એમ. એક તિર્યંચનો જીવ છે, એક સિદ્ધનો જીવ છે, તો એ જીવની પર્યાય ને આ જીવની પર્યાયમાં ફેર છે એમ. બે જીવને જુદા દેખાડવા માટે એમ કહેવાય કે આ જીવની આ પર્યાય છે. પણ એ બીજા પદાર્થની ભિન્નતાની ત્યાં વાત ચાલે છે. અંદરની અંદરમાં એકબીજાનું સ્વરૂપ જોવું હોય, પર્યાયનું ચોખ્ખું સ્વરૂપ જોવું હોય, દ્રવ્યનું ચોખ્ખું સ્વરૂપ જોવું હોય, ત્યારે એકબીજામાં એકબીજાની ઘેરસેર કરવી જોઈએ નહીં, તો જ એને સારી રીતે સમજી શકાય, નહીતર સારી રીતે સમજી શકાય નહીં. પરંતુ પરથી ભિન્ન પાડવા માટે એમ કહેવાય કે દ્રવની પર્યાય છે, પણ તેનો અર્થ એ નથી કે સામાન્ય દ્રવ અને વિશેષ પર્યાય બે ધર્મો એક રૂપ થઈ જાય છે એવો તેનો અર્થ થતો નથી. પણ તેનો અર્થ એ નથી, જ્યારે દ્રવની પર્યાય છે એમ કહે છે ત્યારે એમ ન સમજી લેવું જોઈએ કે સામાન્ય જે ત્રિકાળી ધ્રુવ દ્રવ છે અને એનો જે વિશેષ પર્યાય છે એ બંને એક થઈ જાય છે. એટલે દ્રવ પર્યાય રૂપે થઈ જાય છે, ધ્રુવ પર્યાય રૂપે થાય છે અને પર્યાય ધ્રુવ રૂપે થાય છે એમ સમજવું નહીં. આ દ્રવ પર્યાયના વિષયમાં એકદમ ચોખવટ છે, એકદમ ચોખવટ છે, કાંઈ ગડબડ રહે એવું નહીં. જ્યારે એક કહેવામાં આવે ત્યારે પણ એનું અંદર અંદરનું જે સ્વરૂપ ભિન્ન છે એ તો જ્ઞાનમાં છે, એમાંય બે એક થઈ ગયા છે એ વાત આવતી નથી. પાડોશીની સાથે તકરાર થતા અમે બંને ભાઈઓ એક છીએ એમ કહે. પારકો તકરાર કરવા આવે ત્યારે એમ કે ભાઈ મારો છો, તમે અમારા બે વચ્ચે અમે મજિયારો વહેંચી લીધો છે માટે અમારો અણ બનાવશે એમ સમજીને અમારી શક્તિને ઓછી આંખો એમ કે ઉભા રહેશે. પણ જો અંદરો અંદર ની વાત આવે તો એક કશું ભાર જીવતું મૂકે મૂકે. આ દુનિયાની જે લાઈન છે બરાબર, એક બાપના બે દીકરા હોય અને અડધો અડધ વારસો આવતો હોય તો એક કશું જીવતું મૂકે બરાબર. આમાં હથો ભરખો ભાગ કરો, એમાં કઈ આગું પાછું તમારે વંડી ચણી લેવાની હકનો સવાલ છે. એમ અંદરો અંદરની જે પરિસ્થિતિ છે એ મટી જતી નથી અને છતાં બીજાની અપેક્ષા એ જે છે ભિન્નતા, ત્યારે આની એકતા કહેવામાં આવે તો એનું કથન કરવામાં કાંઈ દોષ છે. એટલે પરથી ભિન્ન પાડવા માટે એમ કહેવાય કે દ્રવની પર્યાય છે તો પણ તેનો અર્થ એવો થતો નથી કે સામાન્ય દ્રવ અને વિશેષ પર્યાય બે ધર્મો એકરૂપ થઈ જાય છે. ખરેખર તો બંને ધર્મો એકબીજાને સ્પર્શતા નથી, પરસ્પર વિરુદ્ધ ધર્મો હોવાથી પદાર્થના તે પરસ્પર બંને વિરુદ્ધ ધર્મો હોવાથી એકબીજાને સ્પર્શતા નથી. ધ્રુવ ધ્રુવપણે કાયમ રહે છે અને પર્યાય પર્યાયપણે પ્રવાહમાં બદલતી પલટતી ખર્ચી જાય છે, ત્યારે એકરૂપ પણ રહેતી નથી. આવું જે પદાર્થનું જ્ઞાન કરાવ્યું એમાંથી શું ગ્રહણ કરવું જોઈએ કે આ જીવ વર્તમાન અવસ્થા માત્રને પોતાના સ્વરૂપે સ્વીકારે છે. વર્તમાન જે અવસ્થા છે એમાં સ્થૂળ પર્યાયે સ્થૂળ અવસ્થાએ મનુષ્યપણું છે, પછી એના જે ભેદ છે બાળ યુવાન અને વૃદ્ધ એમાં જે અવસ્થા હોય તેને સ્વીકારે છે. યુવાન થાય તો મૂટો, યુવાન તો વૃદ્ધ થાય તો મૂટો વૃદ્ધ થઈ ગયો, મૂટો વૃદ્ધ થઈ ગયો. ત્યાર પછી એને અનુસરીને એના જે ભાવ પરિણામો થાય છે એ જ્યારે જ્યારે જેવા જેવા રાગાદીના પરિણામ થાય છે, બુદ્ધિમાં સૂક્ષ્મ જ્ઞાનના પર્યાય થાય છે, તેવો તેટલો જ હું છું એવો એનો એક પોતાપણે સ્વીકાર છે. એને એમ જ્ઞાન કરાવે છે કે ભાઈ એ જે પર્યાય છે એ બદલતી ચીજ છે, એ અવસ્થા અંગ છે, તેનાથી ભિન્ન તેનાથી જુદું જે મૂળભૂત સ્વરૂપ છે તારું તે તો એક રૂપ ત્રિકાળી દ્રવ સ્વભાવ છે, કે જે સ્વભાવની અંદર જ્ઞાનાદી અનંત અનંત શક્તિઓનું અનંત સામર્થ્ય રહેલું છે. એ પર્યાયથી જુદું છે એમ કહીને એમ કહેવું છે કે પર્યાયને જોવાનું એકવાર સર્વથા બંધ કરી દે. અહીંયા એમ કહેવું સર્વથા સિદ્ધ આવે છે, આવે છે પ્રવચન 1814 એકવાર સર્વથા બંધ કરી લે તે બહુ જોઈ પર્યાયને, એટલી બધી તો પર્યાયને જોઈ કે તે પર્યાય રૂપે જ પોતાને માની લીધો. એને એમ કહે છે એક વાર પણ પર્યાયને જોવાનું સર્વથા બંધ કર અને સર્વથા પણ તારા ધ્રુવ સ્વરૂપ ને તું જોતો, મૂળ સ્વરૂપ ને જોતા, મૂળ સ્વરૂપ નું પોતા પણ જ્ઞાન થતા પર્યાય નું યથાસ્થાન માં જ્ઞાન થાય છે, અથવા પર્યાય યથાસ્થાન માં રહે છે એટલે તે સમ્યક પ્રકારે પરિણમે છે, અથવા ઉપયોગમાં જોનાર તો ઉપયોગ છે ને, આ કે હું આવો ધ્રુવ છું એમ જોનાર તો જ્ઞાનનો ઉપયોગ છે, ત્યારે ખરેખર ઉપયોગ યથાસ્થાનમાં આવ્યો છે.
બરોબર
નામ છે જીવને ઉપયોગ તો હતો જ, ત્યારે જીવ ઉપયોગ વિનાનો હોય છે એમ બનતો નથી, એક અપવાદમાં વિગ્રહ ગતિનો સમય બાદ કરવામાં આવે છે.
બરોબર
વિગ્રહ ગતિમાં કોઈને ઉપયોગ નથી હોતો, એક શરીર સુખીને બીજા શરીરમાં જાય છે ત્યારે વચ્ચેના એક બે ત્રણ સમય ત્યારે ઉપયોગ ન હોતો, એ કાંઈ મહત્વનો વિષય નથી. જાણવા જાણવા દેખવાનો વેપાર જે સદાય પરિણમે છે, દ્રવ્યના પૂરા ક્ષેત્રમાં રહે છે અને સદાય પરિણમનશીલ છે એને ગુણ કહેવામાં આવે છે. દાખલા તરીકે છદ્મસ્થને દર્શન ઉપયોગ પછી જ્ઞાન ઉપયોગ થાય અને જ્ઞાન ઉપયોગ પછી પાછો દર્શન ઉપયોગ થાય, એમ દર્શન ગુણ અને જ્ઞાન ગુણ ક્રમે પરિણમે. ત્યારે દર્શન ઉપયોગ થાય ત્યારે જ્ઞાન ગુણ પરિણમા વિના નો રહે, અને જ્ઞાનનો ઉપયોગ ચાલતો હોય ત્યારે દર્શનનો ઉપયોગ ન હોય તો એ પરિણમા વિના નો રહે એમ નથી, ત્યાં એનું લબ્ધ પરિણમન લેવામાં આવે છે. અને લબ્ધ પરિણમન એ પણ એક જાતનો વ્યાપાર જ છે, લબ્ધ પરિણમન છે એ પણ એક જાતનો વ્યાપાર છે. ગુગલજી સાથે આ ચર્ચા થઈ છે, લબ્ધનો તો સમજાય, લબ્ધ એટલે કે એ તો લબ્ધિ જે શક્તિરૂપ લબ્ધિ છે એને લબ્ધ કહે છે, તો અનાદિનંદ છે એને લબ્ધિ શું કહે છે, શક્તિ તો જીવને અનાદિ અનંત છે એને શું શક્તિ કહે, એને લબ્ધિ શું કહેવી, લબ્ધ છે પણ એક જાતનો વ્યાપાર છે. અને જો એવી રીતે ન હોય એમ સ્વીકારવામાં આવે તો ઘણી બાધા આવશે, કેમ કે જ્ઞાનીનો ઉપયોગ જ્યારે રાગ સાથે વિષયરૂપ છે, રાગના વિષય સાથે વિષયરૂપ છે ત્યારે એના જ્ઞાન ને શુદ્ધતા ક્યાં રહી, એ જ્ઞાન ની પર્યાય ને શુદ્ધતા ક્યાં રહી, અથવા એ જ્ઞાન સમ્યક કેવી રીતે, જે જ્ઞાન કોઈ અશુભ વિષય સાથે જોડાયેલું છે ત્યારે તે જ્ઞાન સમ્યક છે એમ સમ્યક દ્રષ્ટિને ક્યારે લાગુ પડશે, કે એના જ્ઞાન ના પર્યાયમાં સમ્યક પણ હશે ત્યારે. બરોબર, એ સમ્યક પણ કઈ રીતે છે, સમ્યક તો સ્વાભિમુખ દશાને સૂચવે છે, તો એ જ્ઞાનનું સ્વાભિમુખ પણ તો ત્યાં રહ્યું નહીં, સ્વને અભિમુખ પણ તો રહ્યું નહીં, એ તો પરને અભિમુખ વર્તે છે, માટે ત્યાં પણ જ્ઞાનની એક અંશ એવો છે કે સમયની પર્યાય છે, લબ્ધ ઉપયોગ થઈને એક સમયની પર્યાય છે, સ્પષ્ટતા જેમ કરી ઉપયોગ જેટલી ને જેવડી આખી પર્યાય નથી, જ્ઞાનનો એક પર્યાય લબ્ધ ઉપયોગ આત્મક થઈને એક પર્યાય છે, પર્યાયની વ્યાખ્યા જેમ કરે છે પંચાય જેવું બતાવે, ઉપયોગ યથાસ્થાનમાં આવ્યો.
બરોબર,
ત્યારે ઉપયોગ એનું
યથાસ્થાન
લીધું. ત્યાં સુધી અનાદિથી જીવ ઉપયોગ, જીવના ઉપયોગે પરિભ્રમણ કરતા જીવના ઉપયોગે એનું યથાસ્થાન પકડી મૂક્યું. એક વાર જો એ યથાસ્થાનમાં આવે તો એની જે પરિણામ ધારા છે એ જ્ઞાન ધારામાં આવે, જ્ઞાતા ધારા એને શરૂ થાય, એને સમ્યક ધારા કહેવામાં આવે. એમ જુએ છે કે આ ધ્રુવ છે, એ ધ્રુવ જ રહે છે, કાયમ ધ્રુવ રહે છે અને એ હું છું. પર્યાયમાં જે કાંઈ જ્ઞેયને લઈને જ્ઞાનમાં જેટલા કોઈ જ્ઞેયાકારો ઉત્પન્ન થાય છે, જ્ઞેયાકારો અનુસાર જ્ઞાનાકારો ઉત્પન્ન થાય છે, જ્ઞાનના જ પર્યાયો છે. એની પહોંચ ક્યાં સુધી છે કે એની પહોંચ એ જ્ઞાનની પર્યાય સુધી છે, એની પહોંચ મને પહોંચતી નથી. એટલે કે કોઈ પણ પર પદાર્થ મારા ધ્રુવ સ્વભાવ સુધી કાંઈ પણ અસર ઉપજાવે એવો પ્રકાર ક્યારે બનતો નથી. તેથી હું સદાય એમને એમ એવો ને એવો અવિકારીપણે રહું છું. કોઈ પણ જાતની વિકૃતિ જ્ઞાન જ્ઞેયને લઈને જ્ઞાનમાં થતા ફેરફારો તે પણ મારા ધ્રુવ સ્વભાવ સુધી પહોંચતા નથી. તો અન્ય જ્ઞેયોને લઈને મને કાંઈ અસર થાય છે, અન્ય જ્ઞેયોની પહોંચ મારામાં થાય છે, એથી તો એ ઘણો દૂર ચાલ્યો જાય છે. કોણ દૂર ચાલ્યો જાય છે કે આમ ધ્રુવને જોનારો ઉપયોગ દૂર ચાલ્યો જાય કેમ છે, જીવને રાગ દ્વેષ મોહ કેમ છે, એનો જો વિચાર કરવામાં આવે તો એને પર પદાર્થને કારણે મારામાં કાંઈ અસર થાય છે એમ અનુભવ કરે છે. ત્યારે ખરેખર કોઈ પદાર્થની સાથે સ્પર્શતો નહીં હોવાથી કોઈ પદાર્થમાં અસર આવવી સંભવિત નથી, શક્ય નથી. ત્યારે કોઈ એમ કે જો તમે એમ કહો કે કોઈ પદાર્થમાં અસર આવતી નથી તો જ્ઞાનમાં તો જ્ઞેય ગણાય છે ને, અને જ્ઞાનમાં જ્ઞેય ગણાય છે એને તો નિવારી શકાય એવું નથી, સિવાય કે જ્ઞાનપણે મટી જાય. તો જ્ઞાનમાં તો જ્ઞેયની અસર આવી કે નહીં, કે જ્ઞાનમાં જ્ઞેયની અસર આવી એવી તને ભ્રમણા એટલા માટે થઈ છે કે તારી દ્રષ્ટિ જ્ઞેય ઉપર છે ને તારી દ્રષ્ટિ જ્ઞાન ઉપર છે. દ્રષ્ટિ જ્ઞેય ઉપર છે એનો અર્થ એ છે કે તને જ્ઞેયની ઉપાદેયતા છે, કેમ કે તને કોઈને કોઈ જ્ઞેયમાં સુખ બુદ્ધિ છે, અનુકૂળતાની બુદ્ધિ છે, તેથી જ્ઞેયની ઉપાદેયતાના અભિપ્રાયમાં રહેલો એવો તું જ્યારે જ્યારે અન્ય જ્ઞેયો તારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે તારા લક્ષમાંથી તારું જ્ઞાન ચુકાઈ જાય છે. એ જ્ઞાન ન ચુકાય એના માટે શું કહ્યું કે તું દ્રવ્ય સામાન્ય જો, ભલે જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા રહે.
સુખ છે કે મને સુખ જોઈએ, કોઈ પણ રીતે મને સુખ જોઈએ, એ જે જગતના તમામ પ્રાણીની સમસ્યા છે, આ કોઈ પ્રોબ્લેમ છે વિશ્વનો, એ સુખ આત્મામાં ભર્યું છે. આત્માનો સુખ સ્વભાવ છે ને અનંત સુખ એમાં ભર્યું છે એમ ત્યાં બતાવવું છે. એમ કે પ્રયોજન તો સુખથી છે ને. શ્રીમદજીએ તો બહુ મીઠી ભાષામાં વાત કરી છે કે હે જીવ, હું તને ખરું કહું છું કે સુખ આત્મામાં છે, કેવા શબ્દો વાપર્યા છે, એ જીવ સુખ આત્મામાં છે એમ હું તને કહું છું એમ ન કહ્યું, પણ હું તને ખરું કહું છું એમ કહીને એવી ભાષા મીઠી છે. હું ખરેખર તને કહું છું ભાઈ, હું તને ખરેખર કહું છું કે જે સુખની પાછળ તું છો, જે સુખને તું શોધે છો, જે સુખ મળતા તને ચેન ને શાંતિ થાય એ સુખ આત્મામાં છે એમ મારે કહેવું છે. તું ભ્રમામાં અને એ સુખને તું બહાર શોધમાં, ભ્રમણાથી એ સુખને તું બહાર શોધમાં, તારા આત્મામાં સુખ છે. એ આત્મા કયો? કે અહીંયા જે ધ્રુવ સ્વરૂપ છે એમાં સુખ છે. એને જોતા જ્ઞાન છે ને એને જોતા સુખ છે. આ લીધો ને પડ 138. શુદ્ધ જીવ વસ્તુમાં જ્ઞાન ને સુખ છે અને તેને જોનાર ને જ્ઞાન ને સુખ છે. તેને જોનાર ને જ્ઞાન ને સુખ નો ભંડાર પોતામાં ભાસે છે, તેથી તે જોનાર ને જ્ઞાન ને સુખ એની પાસે જ છે, એના કબજામાં છે અને એના અનુભવમાં પણ તે કાળે છે. એના અનુભવમાં જ્ઞાન છે ને એના અનુભવમાં ત્યારે સુખ છે. ત્યારે જગતના ત્રિવિધ તાપથી છૂટવાનો આ એક જ ઉપાય છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાય દુઃખ અનંત એમ કહ્યું, તે ભગવાનના નામનું સ્મરણ નહોતું કર્યું માટે દુઃખ પામ્યો એમ ન કીધું, તે પૂજા નહોતી કરી માટે દુઃખ પામ્યો, તે ઉપવાસ નહોતો કર્યો ને દાન નહોતું દીધું માટે દુઃખ પામ્યો એવું કાંઈ કીધું નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત એ ધ્રુવ સ્વરૂપ છે. જ્યારે એને પોતાની અનંત શક્તિઓ છે એ જેવી છે એવું એનું જ્યારે એને પોતાને જ્ઞાન થાય છે, ત્યારે પર્યાય પર તરફથી પાછી ફરે છે, પરનું લક્ષ એનું મટી જાય છે, એનું સ્વલક્ષ થાય છે, ત્યારે પર્યાયમાં અનેક નિયાકારો જણાય છે, એની અસર એને આવતી નથી. જે બીજા પદાર્થોને લઈને મને રાગ થયો, બીજાને લઈને મને દ્વેષ થયો, બીજાને લઈને મોહ થયો, એનો એ પ્રકાર પરિણામનો છૂટી જાય છે. એ પ્રકારના પરિણામમાં ભાવો ઉપસ્થિત થતા નથી, કેમ કે તેના પરિણામમાં જે ભાવ વર્તે છે, વ્યક્ત ભાવ વર્તે છે, એનો વિષય ત્રિકાળી ધ્રુવદ્રવ થાય છે અને એ ત્રિકાળી ધ્રુવદ્રવ એટલે અનંત શક્તિનું સામર્થ્ય છે, અચિંત્ય શક્તિનું ધારક એ તત્વ છે અને એ પોતા રૂપ છે એમ જ્યારે થાય છે, ત્યારે એની પરિણામની અશક્તિ ખલાસ થઈ જાય છે. પરિણામમાં એને અશક્તિ રહેતી નથી, શક્તિ આવે છે. પરિણામમાં એને અંદરની જે શક્તિ છે એ વિકસીને પરિણત થાય છે.
બરોબર
એમ કહેવા માંગે છે. જ્ઞેયને જોતા અસર ત્યારે થાય છે કે એકાંતે જ્ઞેયને જોવે છે ત્યારે.
એકાંતે
જ્ઞેયને જોનાર કોણ છે? કે જ્ઞાન. ત્યારે જ્ઞાન માત્ર છું એમ જો એ જ્ઞાનના પડખે ચડે, જ્ઞાન પોતે જ પોતાના જ્ઞાનના પડખે ચડે, ત્યારે એને જ્ઞેય તરફનું વલણ બંધ થઈ જાય છે. જ્ઞાનમાં જ્ઞાન વેદન છે, જ્ઞેયનું તો પ્રતિબિંબ છે, પણ જ્ઞાનમાં તો જ્ઞાન વેદન છે. એ જ્ઞાન વેદનને સારી રીતે આવિર્ભૂત કરે ત્યારે એને જ્ઞેયાકાર તિરોભૂત થાય છે. ત્યારે જ્ઞેયાકાર તિરોભૂત થાય છે એટલે જ્ઞેયની અસર એને ઢંકાઈ જાય છે અથવા ચાલી જાય છે. બસ આ એની રીતને પદ્ધતિ છે. આખી 15મી ગાથા આ વિધિ ઉપર છે. સમયસારની 15મી ગાથાની આ વિધિ છે કે જ્ઞેયને જ્ઞેયની અસરમાંથી દૂર થવું હોય ત્યારે એને જ્ઞેયની અસર તો જ્ઞાનમાં થાય છે ને, પણ જ્ઞાન ઉપર આવી જવું. અને જ્ઞેયની અસર તો ત્યારે છે કે જ્યારે એ જ્ઞાન ઉપર એનું લક્ષ નથી. જ્ઞાનને ચૂકે ત્યારે જ્ઞેયની અસર છે. જ્ઞાનને બરાબર જ્ઞાન માત્રપણે છું એમ અવધારણ કરે એટલે કે હું જ્ઞાન માત્ર છું એમ જ્ઞાન જ્ઞાનમાં સાવધાન થાય ત્યારે એની જ્ઞેયમાં સાવધાની રહેતી નથી. સાવધાની એક સાથે બે જગ્યાએ રહી શકતી નથી.
બરોબર.
વેપાર કરે છે ને ત્યારે પણ માણસ કામ વેચી લે છે. શું કરવા વેચે છે ખબર તમને? સાવધાન રહેવા માટે. એક માણસ જે વેપાર કરે છે એટલે કે ખરીદ ને વેચાણ કરે છે એ ખરીદ વેચાણ ઉપર જ કોન્સન્ટ્રેટ થાય. એમ કે ભાઈ હિસાબી વ્યવસ્થા તમે સંભાળજો, ભાગીદારને સોંપે ને નહીં તો સારો મુનિમ રાખે, કેશની વ્યવસ્થામાં કેશિયર રાખે, આ બધું તમે સંભાળો, હું જોઈ લઈશ, ક્યારેક મને ફુરસદ મળશે ત્યારે હું જોઈ લઈશ કે તમે કામ એ બરાબર કર્યું કે નહીં. બાકી લાભ ને નુકસાન ખરીદ વેચાણ આશ્રિત હોવાથી એ મુખ્ય કામ હું સંભાળીશ. આ તો અંદરની વ્યવસ્થા છે. આ બધું ચતુરાય છે કે નહીં જગતની?
હે,
દુનિયાદારીની ચતુરાયમાં જીવ એવો સંસાર ચાતુરીનો ચતુર છે કે ચાર ગતિમાં રખડે છે એ ચતુરાયને કારણે. એની હોશિયારીના કારણે શું કરે છે કે ચાર ગતિમાં એ રખડે છે. એને એમ કહે છે કે તારે સાવધાન થતા તને નથી આવડતું એ પ્રશ્ન જ નથી. જ્યાં જ્યાં તને હિત અહિતનો લાભ નુકસાનનો સવાલ દેખાય છે ત્યાં તું બરાબર સાવધાન થઈને પ્રવર્તે છો. હવે અમે તને એમ કહીએ છીએ કે તારું સુખ તારા આત્મામાં ભર્યું છે તો એ ત્યાં સાવધાન થાને, તારા સ્વરૂપમાં સાવધાન થાને, અને બહારની સર્વ પ્રકારની દુશ્ચિંતાને તું છોડ. કોઈ ચિંતા તારે કરવા જેવી નથી અને કર તો તારું કઈ હાલે એમ છે નહીં. તારે વશ તો નથી, તારી ચિંતાને વશ કઈ છે નહીં. એ બધું જ્ઞાન બધા પડખાનું એ રીતે કરાવે છે કે જેથી ઉપયોગને કઈ આકર્ષણ રહે નહીં. એટલે એમ કહ્યું કે ખરેખર તો બંને ધર્મો એકબીજાને સ્પર્શતા નથી. જો અનિત્ય પદાર્થ અનિત્ય તત્વ પર્યાય નિત્ય તત્વને સ્પર્શતું નથી તો પછી અનિત્યમાં ભાષ્યમાન થાય છે એવું જે અન્ય જ્ઞેય એ ધ્રુવ સુધી ક્યાંથી પહોંચે? જો મારા ધ્રુવમાં કોઈ અસર આવતી નથી એટલે મારામાં કોઈ અસર આવતી નથી તો મને શું તકલીફ છે કે મને કોઈ તકલીફ નથી? તકલીફ તો ત્યારે છે કે મને અસર કરે છે ત્યારે. આ ઠંડી પડે છે ને તો મને ટાઢવાય છે એ પ્રતિકૂળતા એને કલ્પી છે. પણ જ્ઞાનને ઠંડાપણું થાય એવો જ્ઞાનમાં સ્વભાવ નથી. ઠંડીના રજકણ જ્ઞાનને સ્પર્શતા નથી. જ્ઞાનમાં વાતાવરણનું ઠંડાપણું નહીંપણે જણાય છે પણ સ્પર્શે છે એ વાત નથી. ઠંડાપણાનું જ્ઞાન થવું બીજી વાત છે, મને ઠંડી લાગવી તે તદ્દન બીજી વાત છે. ઉલટું સુલટું છે આખું. પણ એને ખરેખર શું થાય છે એની ખબર નથી એટલે ભ્રમણાથી એ મને થાય છે ને મારામાં થાય છે એવું એને ખોટી કલ્પના થાય ને ખોટી કલ્પનાથી એને દુઃખ થાય છે. આમ છે. એક દ્રષ્ટાંત લઈએ. એક માણસે મારી સભામાં બધાની વચમાં અપમાન કર્યું. કોઈ એવા વેણ કહી દીધા કે તમે તો આવા છો, ત્યારે એને એમ થાય કે અરે મને બધાની વચમાં મને આમ કહી દીધું, બધાની વચમાં મને આવો કીધો, એમ થાય છે ને. શું બન્યું છે એનું પૃથ્થકરણ કરીએ, આ બનાવ બન્યો એનું શું પૃથ્થકરણ કરીએ. કે કોઈ એક જીવને દ્વેષ ભાવની ઉત્પત્તિ થઈ, ક્રોધ થાય છે ને, ક્રોધવશ કઈક અપમાન કરે કે તો કે, તો એને એના એ જીવમાં શું થયું કે ક્રોધનો પર્યાય થયો. તે ક્યારે થયો કે એ જીવ એના સ્વરૂપને ચૂક્યો છે ત્યારે થયો છે. ઠીક, તે કાળે જે વચનો કયા એને એ તો ઉદગળ વર્ગણાનું સ્વતંત્ર પરિણમન છે કે જે તેના ક્રોધને આધીન પણ નથી. એણે મને કહ્યું એમ તું સીધું જોવે છો, પણ એમાંય ફેર છે. એના ક્રોધને આધીન પૂદગળના વચનો નથી. એ જીવ, એનો ક્રોધ અને એ વચનો ત્રણેય તારાથી સદંતર ભિન્ન છે. ઠીક,
બરોબર.
એવું ભિન્નપણાનું જ્ઞાન નથી રહેતું ત્યારે એને એમ થાય છે કે આ મને કીધું, આ મને કીધું, આ મને કીધું. પણ ભાઈ એ તો ત્રણેય ભિન્ન. હવે તું એમ કહેશ કે પણ મને જ્ઞાનમાં જણાયા ને ત્યારે અસર થઈ, જો મેં સાંભળ્યું ન હોત અને એના ઘરે એને ગમે એમ કહી દીધું હોત તો મને ક્યાં કઈ ખબર પડવાની હતી. આ તો મારી રૂબરૂમાં ને બધાની રૂબરૂમાં કીધું, મને ખબર પડી ને બીજાને ખબર પડી એવી પણ મને ખબર પડી. તકલીફ આ થઈ છે. શું તો કે ભાઈ તને શું થયું, આ પૃથક્કરણ કરીએ તો, કે તને શું થયું કે તારું જે ધ્રુવ સ્વરૂપ છે એનાથી ભિન્ન જે જ્ઞાનનો પર્યાય છે એમાં તે શબ્દોનું ને તેના ક્રોધાદી ભાવોનું પ્રતિબિંબ પડ્યું કે આમ થયું. બહારમાં મારા જ્ઞાન સિવાય બહારમાં આમ થયું અને તને પણ દ્વેષ ભાવ ઉપજ્યો. શું થયો? એકલું જ્ઞાન નથી થયું પણ તને પણ દ્વેષ ભાવ ઉપજ્યો. એ જે દ્વેષ ભાવ ઉપજ્યો તારી પર્યાયમાં એનું પણ જ્ઞાનમાં તો પ્રતિબિંબ જ પડે છે, એ પણ જ્ઞાન થી ભિન્ન છે. તારા દ્વેષનો ભાવ તારા જ્ઞાન થી ભિન્ન છે અને તારું જ્ઞાન તારા ત્રિકાળી ધ્રુવ થી ભિન્ન છે. હવે તું ક્યાંય આગો આગો ઊંડે એવો ગુફામાં બેઠો છો, તારા અભેદ કિલ્લામાં અભેદ ઘરમાં એવો બેઠો છું કે આટલે બધે દૂરની ચીજો મને મારા ઘરમાં આવી જાય છે એવી કલ્પના કરે છો, એ વાત તારી કઈ સમજણ વાળી દેખાતી નથી. ક્યાંય પહોંચ નથી, તારી પર્યાય ની પહોંચ નથી ને. વિકારી પર્યાય પણ ક્રોધની દ્વેષની પર્યાય તારા જ્ઞાનમાં, તારી તારી દ્વેષની પર્યાય તારા જ્ઞાનમાં અગ્નિરૂપ છે અને એ જ્ઞાનની પર્યાય પણ ધ્રુવને અડતી નથી, તો પછી બીજો જીવ ને એનો દ્વેષ ને શબ્દ પૂદગળો ને એ બધું ક્યાં તારામાં આવી ગયો? પણ મને કહી દીધું, મને કહી દીધું, મને કહી દીધું એવી ઘુમરી 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 ખાય કે એમાં તો ધ્રુવ છું એ વાત જ ક્યાંય રહેતી નથી, ખલાસ થઈ ગઈ એ વાત ક્યાંય ની ક્યાંય ચાલી જાય. એટલે ધ્રુવ ને સંભાળવા માટે આ વાત છે. ભાઈ તારા સામાન્ય દ્રવ્ય ને તારી વિશેષ પર્યાય થી પણ ભિન્નપણે તું જાણ તો તને વિશેષ છે એનું લક્ષ છે એ તારા ધ્રુવ પર રહેશે, એ વિશેષનું લક્ષ બીજા પર પદાર્થો ઉપર જશે નહીં, તેથી તેને તને રાગ દ્વેષ થશે નહીં. કદાચ જ્ઞાનની સ્વચ્છતાને કારણે અન્ય જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિબિંબિત થશે, તો પણ તું જો તારા ધ્રુવ જ્ઞાન પિંડમાં સાવધાન હઈશ તો તને એની અસર નિર્મૂળ થઈ જશે, એની અસરના મૂળ કોઈ ઊંડે છે એમ તને દેખાશે નહીં. એ તો ઉપર છલ્લું જણાય છે, ઉપર ઉપર તરે છે એમ તને લાગશે, એનાથી વિશેષ તને કાંઈ અસર થશે નહીં. રાગ છે એમાં સાવધાની રાગમાં છે કે સાવધાની હું જ્ઞાન માત્ર છું એમાં છે? ભેદ જ્ઞાન તો ત્યાં સુધી કરાવે છે જ્યારે ભેદ જ્ઞાન કરાવે છે, ત્યારે ત્યાં સુધી ભેદ જ્ઞાન કરાવે છે કે ઉપદેશના જે વચનો છે એની અસર પણ મારા ધ્રુવ સ્વરૂપમાં નથી એવું ક્યારે ભેદ જ્ઞાન કર્યું છે? બધે ભેદ જ્ઞાન કરવાનું છે. એમ નથી કે જ્યારે જી સાંભળે છે ત્યારે ભેદ જ્ઞાન ન કરવું અને સાંભળવાનું પૂરું કર્યા પછી ભેદ જ્ઞાન કરવું, એમ કહ્યું છે ક્યારે? સતત ભેદ જ્ઞાન ને ભાવવું, વેદ વિજ્ઞાનને અછિન્ન ધારાથી ભાવવું. અછિન્ન ધારાથી એટલે છેદ ન પડે એવી ધારાથી ભાવવું સતતપણે. હમણાં પૂજ્ય બેનશ્રીને એક પ્રશ્ન કર્યો હતો બે ત્રણ અઠવાડિયા પહેલા, તમે નહોતા ને હમણાં. વિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો, વિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? તો કે સતતપણે જ્ઞાતા ધારા ભિન્ન ને ભિન્ન અનુભવ ગોચર રહે, મુખ્યપણે બીજા જ્ઞેયાશ્રિત ભાવો જે છે જ્ઞાનમાં અથવા જે કોઈ જેટલા કોઈ પરિણામો છે એ પરિણામોથી પણ ભિન્નપણે મુખ્યપણે જે જ્ઞાતા ધારા છે એ સહજ જ પાછી કોઈ કર્તૃત્વ નથી. આ હું જ્ઞાન સાવધાની કરવી એટલે કોઈ કર્તૃત્વ બુદ્ધિથી સાવધાની એમ નથી. સહજ પોતાપણું થતા એમાં સાવધાની રહે છે, જેમ કે શરીર છે, શરીરમાં દરેક જીવની સાવધાની પડી છે, એમાં સાવધાની હું કરું છું એવો વિકલ્પ ક્યારે કરે છે? કોઈ આંખ ઉપર ઈજા થાય એવી કોઈ પ્રસંગ બને તો વિકલ્પ વગર કાર્ય થાય છે કે વિકલ્પ પૂર્વક કાર્ય થાય છે? વિકલ્પ કરે એટલો લાંબો સમય એને રહેતો જ નથી, એ પહેલા તો એ આંખ નીચી જાય છે. આંખ નીચું એવો વિકલ્પ નથી કરવો પડતો. વગર વિકલ્પે કાર્ય થાય છે કે નથી થતો? એ થાય જ છે. એ શરીર તે હું એવી સાવધાનીને અવશ્ય એ કાર્ય થઈ જાય છે, કેમ કે એ સાવધાની નિરંતર વર્તે છે, સહજપણે વર્તે છે. એમ પોતે પોતાના સ્વરૂપને ઓળખે અને ઓળખીને બરાબર આ જ હું છું એવી સાવધાની એને પૂરા સ્વરૂપ રસથી આવે, અપૂર્વ આત્મરસથી આવે, ત્યારે એ સાવધાનીનો પ્રવાહ ચાલુ ને ચાલુ રહે છે. એ સતતપણે અન્ય જ્ઞિઓથી અને રાગાદિથી ભિન્નપણે જ્ઞાનમયપણે હું જ્ઞાનમય છું એવા જ્ઞાતા ભાવપણે જે પરિણામનો પ્રવાહ ચાલે છે એને જ્ઞાતા ધારા કહેવામાં આવે છે, એને ભેદ જ્ઞાન કહે છે. એ સહજ છે, પણ સહજ સહજ સહજતા ઉપર ઘણી વાત આવતી હતી. સહજતા શું છે એ વિશે એમાં વધારે આવતો હતો. ટેપ લેવાઈ લેવાઈ ગઈ છે, એની ટેપ લેવાઈ ગઈ છે. હા, ખરેખર તો એકબીજાના ધર્મોને સ્પર્શતા નથી એમ લઈને હું પણ કરાવવું છે. ત્રિકાળીમાં હું પણ કરાવવું છે, હું પણ કરનાર વિશેષંગ છે, જેમાં હું પણ થાય છે તે સામાન્ય અંગ છે. વિશેષ અંગ પોતે સામાન્ય અંગમાં અહમ બુદ્ધિ અહમપણું કરે છે ત્યારે એ વિશેષ અંગ સામાન્ય તરફના વલણવાળું થઈ જાય છે, વલણવાળું રહે છે અને એનું વલણ પર બાજુનું એ વખતે થઈ શકતું નથી. બરોબર, બસ આવું જે અંતર્મુખ વલણ એ પર્યાય અપેક્ષા એ ઉપાદેય કહ્યું છે.
બરોબર,
એ પર્યાય ને ધ્રુવ ઉપાદેય થયું છે ત્યારે આમ છે. આમ ખરેખર દ્રવ્ય પર્યાય નું જ્ઞાન કરાવીને ઉપયોગ ને યથાસ્થાન માં કરાવે છે. અનુભવ પ્રકાશ માં એ વિષય લીધો છે કે તે ઉપયોગ ને યથાસ્થાન રૂપ કર્યો ત્યારે દ્રવ્યગુણ પર્યાય નો યથાર્થ અનુભવ થયો. એટલે કે ત્યારે તને દ્રવ્યગુણ પર્યાય નું સ્વરૂપ શું છે તેનું જ્ઞાન થયું. કે દ્રવ્યગુણ પર્યાય માં ભિન્નાભિન્નપણું શું છે, દ્રવ્યગુણ પર્યાય નું ભિન્નાભિન્નપણું કોઈ શીખવાનો વિષય નથી પણ એને યથાર્થપણે અનુભવ કરવાનો એ વિષય છે. એમ કેમ ડિસિપ્લિન રાખી સામૂહિક કામ માં તો
ભગવાન.